તારીખ 12/6/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 40 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 449
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 40 પાનું 171 પત્ર તો બહુ વિસ્તાર વાળો છે. શરૂઆતનો જે ભાગ છે એ મોક્ષને ઉપયોગી છે. પ્રારંભથી જે લખેલું છે પાત્રતાનું પહેલું લક્ષણ લીધું છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે આત્મા તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. વિશાળ બુદ્ધિ, વિશાળ બુદ્ધિ કોને કહે? સંકુચિત બુદ્ધિનો અભાવ, નાસ્તિથી લઈએ તો સંકુચિત બુદ્ધિનો અભાવ એ વિશાળ બુદ્ધિ છે. બુદ્ધિ શબ્દ પાછળ જ્યારે લગાવવામાં આવે છે કોઈ પણ શબ્દની પાછળ, ત્યારે બહુભાગે અભિપ્રાય સૂચક હોય છે. જેમ કે આત્મબુદ્ધિ, તો આત્મામાં આત્મપણાની બુદ્ધિ, દેહાત્મબુદ્ધિ તો દેહમાં આત્માપણાની બુદ્ધિ, એવો અભિપ્રાય, બુદ્ધિ નામે એવો અભિપ્રાય. એમ સંકુચિત બુદ્ધિ, સંકુચિત અભિપ્રાયનો નિષેધ છે અથવા અભાવ છે, ત્યાં વિશાળ બુદ્ધિ હોય છે. એ વિશાળતામાં મુખ્યપણે શું આવે છે કે સત્ય છે એનો સ્વીકાર આવે છે. જ્યાં જ્યાં સત્ય પડ્યું હોય તે ગમે તેણે કહ્યું હોય, સત્ય તે સત્ય છે. હંમેશા કોઈના કહેવાથી તે સત્ય ઠરતું નથી, કોઈના નહીં કહેવાથી તે અસત્ય ઠરતું નથી, અથવા સત્યને અસત્ય બતાવતા પણ તે અસત્ય ઠરતું નથી. ગમે ત્યાંથી સત્યને સ્વીકારવું તે બુદ્ધિની વિશાળતાનું લક્ષણ છે, નહીતર સંકુચિત બુદ્ધિ થઈ જાય, અભિપ્રાયમાં સંકુચિત પણ રહે. આ વ્યાખ્યાનમાં છે, એમાં એક જગ્યાએ છે, ત્યાં બોલ ટાઈપની નિશાની કરી છે. સત્ય ગમે ત્યાંથી હોય, ગુરુદેવ બોલ્યા છે, સ્વીકારવું જોઈએ. લાવો ને યાદ આવ્યું બોલી. પ્રવચન 9 ની બીજો ભાગ ચાલે છે, આખરી વર્તમાનના કોઈ દિગંબર સાધુએ સ્વતંત્રનો અર્થ એવો કર્યો છે કે સ્વ એટલે પોતે આત્મા, તંત્ર એટલે અનુભૂતિ. જો તંત્ર એટલે અનુભૂતિ, તંત્રનો અર્થ અનુભૂતિ કર્યો છે. તમારું તંત્ર બરાબર નથી એટલે વ્યવસ્થા, તો અવસ્થા સુવ્યવસ્થિત થાય તે તંત્ર બરાબર છે. સ્વતંત્ર એટલે સ્વરૂપની અનુભૂતિ, સ્વતંત્ર શબ્દનો એવો અર્થ કર્યો છે વર્તમાનના કોઈ દિગંબર સાધુએ. એ તો બરાબર છે કે ગુરુદેવ શું કહે છે કે આ અર્થ છે બરાબર છે. સત્ય ગમે તે કહો, સત્ય કહે તો તે બરાબર છે. ફલાણાએ કહ્યું છે માટે હું ન માનું એમ ન હોય. શું એ તો બરાબર છે, સત્ય ગમે તે કહો, સત્ય કહે તો તે બરાબર છે. શું શું કર્યું છે? કીધું છે, વાત બરાબર કરી છે, બરાબર છે અને બરાબર જ કહેવાય, વિધાઉટ પ્રેજ્યુડાઇસ. એમાં કોઈ પૂર્વગ્રહ કામ ન આવે કે આને કહ્યું માટે આમ છે, એ સંકુચિત બુદ્ધિ થઈ ગઈ. શું એ સંકુચિત બુદ્ધિ ગણાય? જૈન દર્શન તો પરમ સત્ય છે, પણ પછી જૈન દર્શન માંથી હવે અહીંયા ક્યાં ભૂલ થાય છે કે જૈન દર્શન માંથી કોઈ સત્ય વાત ઉપાડી હોય, જૈન દર્શન સત્ય કહેવા વાળાની ખબર ન હોય કે આપણી જ વાત છે, અને ઓલા એ લીધી હોય, સારી લાગી હોય એટલે એને સારી લાગી કુદરતી, અને એ કહે ત્યારે આ જૈન દર્શન વાળો ના પાડે. તું અન્ય દર્શન વાળો કહે ને તારી વાત બરાબર નહીં, જા એટલે કે મારી વાત જ બરાબર નહીં, જૈન દર્શન ની વાત બરાબર નહીં, એમ થાય. શું થાય કેવી રીતે ના પાડવા જાય પૂર્વગ્રહ થી દ્વેષ ભાવ થી, તો પોતાની વાત નિષેધ કરે, જૈન દર્શન નો નિષેધ કરે, એ સંકુચિત બુદ્ધિ થઈ ગઈ. હા, સાચી વસ્તુ સમજાતી નથી, એનું કારણ શું છે કે બુદ્ધિમાં અભિપ્રાયમાં, બુદ્ધિમાં એટલે અભિપ્રાયમાં સત્યની શોધ નથી, ખોજ નથી. સત્યની શોધ અને સત્યની ખોજ નથી, એટલે એને સત્યની સત્ય શોધવાની દ્રષ્ટિ નથી એની પાસે, એમાં સાચું શું. જેની દ્રષ્ટિ સત્ય ઉપર હોય, ગમે ત્યાં હોય તો એને લાઈટ થાય, ભાઈ આણે કીધું છે એમની વાત સાચી છે. અને કોઈ સાચી વાત કરતો હોય જૈન દર્શન, એ બીજું પડખું લઈએ. શું પણ જરાક વધારે પડતો ખેંચીને એકાંત કરતો હોય, તો કે ભલે ગમે તે વાત હોય બરાબર નહીં, વાત સાચી છે તો પણ એ કરે છે તે બરાબર કરતા નથી, નામ આવે. શું વાત સાચી હોવા છતાં તે વાત બરાબર કરતા નથી, એનું વજન ફેર થઈ જાય છે, વજન ફેર થઈ જાય છે, એટલે એકાંત થઈ જાય છે, ખેંચાઈ જાય છે, ત્યાં ખેંચાઈ તો નુકસાન થાય, ખેંચાઈ તો નુકસાન થાય પાછું, એમ છે. સાચી છે છતાંય તે આમાં સૂક્ષ્મતા એટલી છે, વિશાળ બુદ્ધિ હોય ત્યાં બધું ખ્યાલ આવે, એવું છે. એમાં એમાં છે એક જગ્યાએ કોઈ વિદ્વાને એમ કહ્યું છે કે બધું આત્માને જાણ્યા વિના બાર અંગનું જ્ઞાન નકામું છે. શું એમ નહી, અગિયાર અંગ ને નવ પૂર્વ સુધી જ નકામું જાય, અગિયાર અંગ ને દસમું પૂર્વ સમ્યક દ્રષ્ટિ ને જ થાય. જો કે કહ્યું છે પાછું પોતે કે જો કે બારે બાર અંગ નું જ્ઞાન બાહ્ય જ્ઞાન છે. કેટલું? બાર અંગ નું જ્ઞાન પણ ગણધરદેવ ને છે, એ પણ ગણધરદેવ નું બાહ્ય જ્ઞાન છે, ને સમ્યક દ્રષ્ટિ નું હોય તો તે બાહ્ય જ્ઞાન છે, તે કઈ અંતર્જ્ઞાન નથી. શું સૂક્ષ્મ જ્ઞાન છે, બાહ્ય સૂક્ષ્મ નું જ્ઞાન છે, પણ છતાં અગિયાર અંગ ને નવ પૂર્વ સુધી મિથ્યા દ્રષ્ટિ નો ઉઘાડ હોય, સમ્યક દ્રષ્ટિ ને જ દસમું પૂર્વ કે ચૌદ પૂર્વ સુધી જાય, ચૌદ પૂર્વે બાર અંગ પૂરું થાય છે, બાકીના પાંચ પૂર્વમાં બાર અંગ પૂરું થાય છે. તો એ પાંચ પૂર્વ અથવા એક પૂર્વ આગળ વધે એટલે સમ્યક દર્શન હોય તો જ વધી શકે, નહીં તો ન વધી શકે. તો કે નિષેધ તો કરવા ગયા છે બાહ્ય જ્ઞાનનો, જે વિદ્વાને એવી રીતે નિષેધ કર્યો છે એ તો બાહ્ય જ્ઞાનનો નિષેધ કરવા ગયા છે, એ બરાબર છે, પણ બરાબર વજન આવ્યું નહીં, ખેંચાઈ ગયા, બારમું લઈ ગયા, એમ છે. તરત ખબર પડે, ગુરુદેવ કહેતા કોઈ વાર ખાનગી ચર્ચામાં બેઠા હોય કોને ખબર, એવો સૂક્ષ્મ ઉપયોગ છે ને કે જરાક આગું પાછું થાય ખબર પડી જાય છે, ઉપયોગ એવો સૂક્ષ્મપણે કામ કરે છે કે કોઈ ગમે તે વાત કરે જરાક આગો પાછો થાય, બેલેન્સ આઉટ થાય એટલે તરત ખબર પડે છે કે આ બરાબર નહીં. ઉપયોગ સૂક્ષ્મ એવો, કુદરતી જ સૂક્ષ્મ ઉપયોગ થઈ ગયો હોય. શું સ્વરુચિ પારાનું સેવન કરીએ તો ઠીક. રાજુભાઈ ફરીથી, આત્મરુચિ સેવવામાં આવે તો ઉપયોગ સૂક્ષ્મ થાય. આ ઉપયોગ સૂક્ષ્મ થવાની એક જ મશીનરી છે, એક જ સંચો છે એનો, મશીન એક જ છે. જેટલી સ્વરૂપ રુચિ એટલો ઉપયોગ સૂક્ષ્મ, જેટલી બાહ્ય રુચિ પરની રુચિ એટલો ઉપયોગ સ્થૂળ. જ્ઞાન ભલે કુઘાડવાળું ગમે એટલું થઈ જાય, બુદ્ધિ ભલે ગમે એટલી, ઉપયોગ સ્થૂળ થઈ જશે એના પ્રયોજનના વિષયમાં. અહીંયા સ્થૂળ અને સૂક્ષ્મ પ્રયોજનના વિષયમાં લેવું છે. આત્મહિતનું જે પ્રયોજન છે એમાં ઉપયોગ સૂક્ષ્મ કામ કરે, એ આત્મરુચિ હોય તો જ કરે. અને આત્મરુચિ થયા વિના ઉપયોગ અંદરમાં વળે નહીં. રુચિ અંદરમાં જાય તો ઉપયોગ સહજ અંદરમાં જાય. રુચિ બહાર રહે અને કોઈ ઉપયોગને અંદર વાળવાની મહેનત કરે, પ્રયાસ કરે, પ્રયોગ કરે, તો એ પ્રયોગ કદી સફળ થાય નહીં. એનો નિયમ આ છે, અથવા વિજ્ઞાન આ છે, એનો વસ્તુ સ્થિતિ આ છે. શું? હા, અનુભવ પ્રકાશમાં લીધું છે. સ્વરૂપ રુચિ પારાને સેવતા ઉપયોગ અંદર જાય છે. શું? ઉપયોગ સૂક્ષ્મ થાય છે ત્યાં. અને પર રુચિ સેવતા જ્ઞાનને વિવેકને જ્વર લાગુ પડે છે એમ લીધું છે. જ્વર એટલે તાવ આવે છે. તાવ આવે એટલે ગમે એવો હાથી જેવો માણસ હોય, તાવ આવે એટલે ઢીલો થઈ જાય, અશક્ત થઈ જાય. શું? જ્ઞાન અશક્ત થઈ જાય, વિવેક અશક્ત થઈ જાય પર રુચિને કારણે. હા, બુદ્ધિનો ઉઘાડમાં શું છે કે બુદ્ધિ જ્ઞાનનો ક્ષુક્ષમ ઘણો હોય, અને એમાં તો અનેક વિષય છે દુનિયાદારીના, અને આ શાસ્ત્રના પણ અનેક વિષય છે, અને જગતના અનેક વિષય છે. વિશાળ બુદ્ધિની અંદર તો સત્યને સ્વીકારવાની અભિપ્રાય, ગમે ત્યાંથી સત્યને સ્વીકારે, એ વિશાળ બુદ્ધિમાં જાય છે.
દિગંબરો જ હાચા, બાકીના બધા ખોટા.
હે?
દિગંબરો જ હાચા,
હા,
બાકીના બધા ખોટા.
હા,
એવો પૂર્વગ્રહ રાખે.
હા, તો શું થાય કે ક્યાંક સાચું હોય ને, એ દિગંબરનું હોય, એને ખબર ન હોય કે આ દિગંબરનું જ લીધેલું છે આણે. શું? દાખલા તરીકે ગુરુદેવ આનંદ ઘનજીના પદ ગાતા હતા, દેવચંદજીના પદ ગાતા હતા. હવે બંને મહાત્માઓએ, મેં તો પૂછ્યું હતું ગુરુદેવને, એટલે મને ખબર છે કે સાહેબ આમાં તત્વ તો બરાબર આવે છે, તો આપનો એમાં શું અભિપ્રાય છે એ એ વ્યક્તિઓ માટે?
હા,
બે સ્વતંત્ર સાધુ જ હતા. તો કે બંને દિગંબર સાહિત્ય વાંચેલું, અને એમને રૂચેલું એવી યોગ્યતાવાળા જીવો હતા. કેવું? સુતાંબર સાધુ હોવા છતાં એમને રૂચેલું, અને પોતાની કૃતિમાં એ વાત એમણે ઉતારી. વાત દિગંબરની થઈ ગઈ કે નહીં, કેનાર સુતાંબર સાધુ છે, તો પોતે સ્વીકારતા હતા એ વાત, પોતે વારંવાર દોહરાવતા હતા એ વાતને, કેમ કે એ સત્ય કહેતા હતા. સત્ય કહે તો એનો સ્વીકાર કરતા હતા. એ શ્વેતાંબરનો સાધુ કહે છે, માટે હું નહીં એની વાત કરું એમ ન હોય ત્યાં. વિશાળ બુદ્ધિ હોય તો સ્વીકાર કરે સત્યનો ગમે ત્યાંથી સ્વીકાર કરે. આમાં શું થયું છે? શ્વેતાંબર હો, વૈષ્ણવ હો, બૌદ્ધ હો, કે ગમે તે જગતનો સંપ્રદાય હો, ઉભો ક્યાંથી થયો? ઋષભદેવ ભગવાનની વાણી જ્યારે છૂટી ચોથારાના પ્રારંભમાં, પહેલા તીર્થંકરે ઉપદેશ શરૂ કર્યો જ્યારે, એ પહેલા ઉપદેશ કોઈએ કર્યો નહોતો, ઉપદેશ હતો નહીં, મોક્ષ માર્ગ જ નહોતો, ને કોઈ મોક્ષમાં જતો નહોતો. અહીંથી 363 અન્ય મત ઉત્પન્ન થયા સમોસરણમાં જ તે. તો એ લોકોમાં ભૂલ શું થઈ કે વાત તો ભગવાનની ગમી લીધી, જેને જે ગમી તે લીધી. ભગવાન આમ કહે છે ત્યારે એને ભગવાન જ માનતા હતા. ઓગ સંજ્ઞાએ પણ ભગવાને તો આમ કીધું છે, આપણે એમ કહીએ ગુરુદેવ આમ કીધું છે. વિદ્વાનો વચ્ચે વાદ વિવાદ થાય ત્યારે શું કહે, ભાઈ હું કહું છું એમ ગુરુદેવ કહેતા હતા. એટલે કે નહીં ભાઈ, ગુરુદેવ તો આમ કહેતા હતા. એટલે ગુરુદેવમાં કોઈને વાંધો નથી. હવે સમજણ ફેર છે એ તો અંદરો અંદર નહીં છે. એમ ભગવાને આમ કહ્યું, સમજવા ફેર થયું, અને જેને સમજવા ફેર થયો એને એ વાતનો આગ્રહ રાખ્યો, એ આગ્રહને અનુસરનારો અમુક જૂથ મળી ગયો, એક સંપ્રદાય જુદો થઈ ગયો. ભાઈ અમે તમારી વાતમાં અમે ન માનીએ, અમે તો અમારી વાતમાં જ માનીએ. શું હવે એની અંદર શું છે કે જે મૂળ વાત છે ને એ તો તીર્થંકર દેવની છે, અને જે વિકૃતિ આવી છે સમજણ ફેરથી એ પેલા લોકોની છે. હવે આ બે વાત જો જુદી પાડતા ન આવડે તો તીર્થંકર દેવની વાતનો નિષેધ થઈ જાય. શું દ્રષ્ટાંત લઈએ કે અન્ય મુતિઓ એમ કે છે કે આત્મા સર્વવ્યાપક છે, અને અહીંયા પરમાત્મા પ્રકાશમાં પણ આવ્યું કે આત્મા સર્વવ્યાપક છે. ઠીક, અહીંયા તો અપેક્ષા ખોલી કે ઉપયોગમાં સર્વ લોકાલોકનું જ્ઞેય ઉપયોગની અંદર આવી જાય છે, એનું જ્ઞાન સર્વજ્ઞાના જ્ઞાનમાં ઉપયોગમાં, શુદ્ધ ઉપયોગમાં, કેવળ જ્ઞાન ઉપયોગમાં લોકાલોકનું જ્ઞાન આવી જાય છે. એવું આવી જાય છે કે જાણે ઉપયોગ એમાં ફરી વળતો હોય એવું, લાકડાના પરમાણે પરમાણુમાં જાણે ઉપયોગ અંદર જઈને જોઈ લીધા હોય પરમાણુને, એવું કેવળ જ્ઞાનમાં જ્ઞાન થાય. તો અંદર ગરીને જાણે જોઈ લઈએ પરમાણુના અનંત ગુણો, એક પરમાણુના અનંત ગુણો ક્યારે જાય કે જાણે ઘણો ઉપયોગ અંદર વિયોગ્યો, એવી રીતે જાણે અંદર જઈને જાણે એટલું બહાર રહીને જાણે છે, પણ એવી રીતે જાણે છે ને એટલું જાણે છે એ બતાવવા એમ કે છે કે ત્યાં વ્યાપી ગયો, ખરેખર વ્યાપ્યો નથી, પોતામાં જ રહ્યો છે. પણ ત્યાં જ્ઞાન કેટલું સ્પષ્ટ થાય છે અને કેટલું નિર્મળ જ્ઞાન છે એ બતાવવા માટે એનું સર્વવ્યાપકપણું એવું વિશેષણ લગાડવામાં આવ્યું. હવે સમજણ ફેર શું થઈ કે ત્યાં જ્ઞાન જાય છે, ખરેખર ત્યાં જ્ઞાન જાતું નથી. આમ છે, સમજણ ફેર થાય એ વિકૃતિ છે, એ જુદું પાડતા આવડવું જોઈએ, સાચી વાત કઈ છે એ સમજતા આવડવું જોઈએ, એ વિશાળ બુદ્ધિ વગર ન થાય. હા, ત્યારે વ્યાપી જાય છે, ત્રણ લોકમાં ન વ્યાપે, લોકમાં જ વ્યાપે. આમ અલોકમાં ન વ્યાપે, લોકમાં વ્યાપે, એવું આમ ત્રણ લોક ખરા પણ અલોકમાં ન વ્યાપે, લોકમાં જ વ્યાપે. પણ ભગવાનનો જે શુદ્ધ કેવળ જ્ઞાનનો ઉપયોગ છે એ તો અલોકમાં વ્યાપે છે એમ કહેવાય. જેવડું આકાશ છે લોકની બહાર જેટલું આકાશ છે એને પણ કેવળ જ્ઞાન જાણે છે, એને કેવળ જ્ઞાન નથી જાણતું એવું કઈ નથી, એને જાણે છે. એવું છે, ભૂલ થાય, સમજણ ફેર થાય તો ગડબડ થઈ જાય. શું આ પ્રદેશ ભિન્નતાની વાત આવે છે? ઠીક, પ્રદેશ ભિન્ન અમુક પ્રદેશ જ જુદા કાઢી લઈએ રાગના કે પર્યાયના, એમ નથી. આગમ અપેક્ષાએ તો તેના તે પ્રદેશ છે, તો અધ્યાત્મનો વિષય ભિન્ન પડવા માટેની વાત છે કે નાશ પામે છે, પર્યાય રાગ નાશ પામે છે પણ ધ્રુવનો નાશ થતો નથી. જો સર્વથા એક પ્રદેશ ક્ષેત્રપણો લઈ લ્યો તો ક્ષેત્ર એનું ક્ષેત્ર નાશ થઈ જાય, એ ભાવને સાથે એનું ક્ષેત્ર પણ જાય. રીતે ક્ષેત્રથી એકતા નથી, ક્ષેત્રથી એ રીતે ભિન્નતા રહે છે. તો એની સૂક્ષ્મતા સમજે તો લઈ લે એમને, એટલે ઘણા એવા વિષય છે એ વિશાળ બુદ્ધિ ના સમજાય નહીં અથવા સ્વીકાર થાય. હા, મગમાંથી કોરડું કાઢવાનું, મગ ભેગા નહીં કાઢી નાખવાના, ઘઉંમાંથી કાંકરા કાઢવાના, ઘઉં ભેગા ભેગા નહીં કાઢી લેવાના. એમ સત્ય અસત્યનો વિવેક જેમાં થાય છે એને વિશાળ બુદ્ધિ કહેવામાં આવે છે. સ્વરૂપ સાધનાને કારણે બુદ્ધિની વિશાળતા આવે છે, થાય છે, ખીલે છે, બને છે.
અગિયાર
અંગ સુધી નો હોય એની બુદ્ધિની વિશાળતા ખરી કે નહીં? અરે સૂક્ષ્મતા ખરી કે નહીં? કે નહીં સૂક્ષ્મતા પણ નહીં, કેમ કે અહીંયા સૂક્ષ્મતા અને વિશાળતા પ્રયોજન સાથે સંબંધ ધરાવતી વાત છે. જેને પોતાનું પ્રયોજન સૂજતું નથી, સમજાતું નથી, ભાસતું નથી, એ સ્થૂળ છે અને એમાં વિશાળતા કાંઈ છે નહીં. એ પકડાઈ ગયો છે સંકુચિતતાને લઈને, રાગમાં અથવા ઉઘાડની પર્યાયમાં પકડાણો છે. કેટલામાં પકડાણો? કે એક સમયની પર્યાયમાં એની સંકુચિતતાથી. શા માટે એની સંકુચિતતા કહેવી? કે એક સમયની પર્યાયમાં પકડાણો છે. જ્યારે આત્માની સત્તા, એનું જે સત્ય છે એ ત્રિકાળ અસ્તિત્વ ધરાવે છે. એને સ્વીકારનારને વિષયની ત્રિકાળની વિશાળતા આવ્યા વિના રહે નહીં, કેમ કે સત્ય ત્રિકાળ છે. સત્ય ક્ષણિક નથી, સત્ય છે ત્રિકાળ છે. એ ઉત્તમ પાત્રમાં લીધા છે વિશાળ બુદ્ધિ વાળાને. જોયું, પાત્રમાં નથી લીધા, પણ ઉત્તમ પાત્રની વ્યાખ્યા કરી છે. ઉત્તમ પાત્રની વ્યાખ્યા અહીંયા બીજી રીતે કરી છે, 335માં બીજી રીતે કરી છે પાછી. શું 335માં બહુ હેલી રીતે દેખાડે, આ થોડુંક અઘરું લાગે કે આટલું બધું આપણને ખબર પડે ન પડે, ક્યાંક આપણે ભૂલા પડી જઈને શું થાય ને કેમ કરવું ને આવતો બધું મૂંઝવણ થાય એવું છે એમ લાગે. શું 320 નીચેથી ચોથી લીટી, પત્રાંક 335. માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે ભવિષ્યમાં. ભવિષ્યમાં તે તેવો થશે અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. જાઓ, આ કેટલું સહેલું પડે, કાંઈ ચોપડા ઉથલાવવાની જરૂર નહીં, જાણીને ઓળખવાની જરૂર ખરી અને એના માટેની પાત્રતા હોવાની જરૂર ખરી. બસ ઓળખે એને જ ઈચ્છે, ઓળખશે તો એને જ ભજશે. બસ એ ઉત્તમ કોટિના મુમુક્ષુમાં આવી જાય છે. ઘણું આવી ગયું, એમાં ઓળખવામાં ઘણું આવી
ગયું.
ઓળખા વગર ભજે ક્યાંથી? એ પેલા કેવી રીતે ભજે? ઓગ સંજ્ઞા એ ભજે તો શું કામ આવે? સાચી ભજના ક્યારે થાય? ઓળખાણ હોય ત્યારે, એ પેલા ના થાય. મધ્યસ્થતા એટલે ખોટી રીતે પક્ષ કરીને કોઈ પણ તરફ નહીં ખેંચાવું, તેનું નામ મધ્યસ્થતા છે. એ ક્યારે થાય? કે એક આત્મા સિવાય ક્યાંય પોતાપણું ન થાય ત્યારે. જો આત્મા સિવાય અમુક પદાર્થમાં પોતાપણું થાય તો કેટલાક પદાર્થો પોતાના ને બાકીના પારકા, એક બાજુ રાગ ને બીજી બાજુ દ્વેષ, એને ખેંચાણ થયા વગર રહીએ નહીં, પક્ષપાત કર્યા વગર રહીએ નહીં. મધ્યસ્થતાનો અર્થ છે નિષ્પક્ષપાતતા, ઠીક? અપક્ષપાતતા કહો, નિષ્પક્ષપાતતા કહો, એ મધ્યસ્થતાનો અર્થ છે. શું? જે જીવ પોતાના દોષને પણ અપક્ષપાતપણે જોઈ શકતો હોય એ બીજાના ગુણ દોષમાં પક્ષપાત કેવી રીતે કરે? એ કરે નહીં, એ મધ્યસ્થ હોય છે. હા, કાંટાની ધરી બરાબર રહીએ તો ન્યાય બરાબર તુલ્યો કહેવાય. મધ્યમ એક બાજુ નમે તો એને એ બાજુ વધારે જોખું એમ કહેવાય. તો એમ કહે છે કે તારું જ્ઞાન એવું હોવું જોઈએ યથાર્થ, કે જેને લઈને ન્યાય અન્યાયમાં બીજો ફેર પડે નહીં, ન્યાય ને ન્યાય જ જોવે, અન્યાય ને અન્યાય જોવે, અન્યાય ને ન્યાય ન સમજે, ન્યાય ને અન્યાય ન સમજે. શું અધ્યાત્મની તો એક વિવિક્ષા બહુ ઊંચી છે આનાથી. એ થોડો વિચાર આવ્યો કે ઘણા ન્યાયથી સમાધાન કરે છે, પોતાના પરિણામો માં પણ ન્યાયને અંગીકારી કરીને સમાધાન કરે છે. એ પદ્ધતિ સમાધાન કરવાની યથાર્થ કે પોતાના સ્વરૂપના લક્ષ્ય સમાધાન થાય તે પદ્ધતિ યથાર્થ. ઘણા શાસ્ત્રો ઘણા ગ્રંથો વાંચ્યા હોય, ઘણા ન્યાયોનો ખ્યાલ હોય, પછી જ્યાં જેનો સમાધાનની જરૂર પડે ત્યાં તે ન્યાય લાગુ કરે, એ રીતે સમાધાન કરવું યોગ્ય છે કે પોતાના સ્વરૂપ લક્ષ્ય સમાધાન કરવું યોગ્ય છે? કે સ્વરૂપ લક્ષ્ય સમાધાન થાય તે યથાર્થ સમાધાન છે. શું ન્યાયના લક્ષ્ય નહીં, ન્યાયને અનુસરીને નહીં? કેમ કે કેટલાક જીવોના પરિણામ એટલા નિર્દોષ સહજ થાય છે આત્મલક્ષ્ય, કે એના પરિણામમાં અન્યાય થતો નહીં, તો થતો જ નથી, તો એને ન્યાયની જરૂર પણ નથી. ન્યાય સમજવાની કે ન્યાય શીખવાની એને જરૂર નથી. ન્યાયની જરૂર ત્યાં પડે છે કે જ્યાં અન્યાય થતો હોય ત્યાં, જ્યાં અન્યાય ન થતો હોય ત્યાં ન્યાયની જરૂર નથી. ખૂબ ઘણા વર્ષ પહેલા મુંબઈના વાંચનમાં એ વાત કરતી, ઘણા પછી હત્યા વિવાદ થઈ ગયા, બહુ શરૂઆત આ વાત નહોતી કોઈ દી સાંભળી કે અમે પંડિત લોકો ન્યાયને બહુ માનીએ, અને ન્યાય અલંકાર અને પાછા ન્યાયશાસ્ત્ર ને ન્યાય અલંકાર ને હું ન્યાય વિશારદ ને બધા પૂંછડા લગાડ્યા હોય હં ટાઇટલ. આ ન્યાયનો અમને ન્યાયનો પકડ, અમને લોકોને ન્યાયની પકડ કે, પણ ન્યાયની જરૂર પડતી નથી એ વાત આજે સાંભળી પહેલી વહેલી. બરાબર, તો પર્યાયમાં અન્યાય થતો હોય તો ન્યાયની જરૂર પડે ને, અહીંયા અન્યાય થતો નથી આત્માને, સીધે સીધો સરળ થઈને અંદર ઉપયોગ જાય છે, એને ન્યાય ફાયની કાંઈ જરૂર નથી, એને ગ્રંથો વાંચવાની જરૂર નથી. જાઓ એકમાં શું છે કે અંતઃ તત્વનો આધાર છે, અને ન્યાય જે બાહ્ય જ્ઞાન છે, ગ્રંથનું જ્ઞાન છે, બાહ્ય જ્ઞાન છે, એ એક અપેક્ષાએ શું છે, એને એક અપેક્ષાએ બાહ્ય જ્ઞાનને જડ કહે છે ખરા, એને પણ એકવાર જડ કહે છે. ગુરુદેવ કહેતા હતા ગણધર દેવનો બાર અંગનો ઉપયોગ જડ છે. કહેલું હા, એ કહેલું. શું મારી હાજરી નહોતી એ દિવસોમાં લાલુભાઈ ત્યાં રહેતા હતા, લાલચંદભાઈ ત્યાં, એમનો પત્ર આવ્યો. આવો ન્યાય આવે ત્યારે ઉત્સાહ આવે, પછી મને લખે, એટલે ખાસ ખાસ વાત હોય તો અમારો પત્ર વ્યવહાર ચાલે. આજે ગુરુદેવના પ્રવચનમાં આવો ન્યાય આવ્યો, ગણધર દેવનો મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન તો બાર અંગનું હોય ને, એ બાહ્ય જ્ઞાન છે, વધઘટ વાળું છે, પૂરણ ગલન વાળું છે, એ પૂદગળ છે, જા જડ છે ને પૂદગળ છે, એક અપેક્ષા એ કહેવાય છે. બાહ્ય તત્વ છે, બાહ્ય તત્વનું અવલંબન છે યોગ્ય નથી, અંતર તત્વ સ્વરૂપ આત્માનું અવલંબન જ યોગ્ય છે. વાત ચાલી મધ્યસ્થતાથી, મધ્યસ્થતા એટલે અન્યાય ન કરે એનું નામ મધ્યસ્થતા. મધ્યસ્થી નથી રાખતા, આર્બિટ્રેટર નીમે છે કે નહીં, મધ્યસ્થી સાક્ષી લઈ આવે છે. સાક્ષી તો પક્ષકારને સાક્ષી તરીકે કોર્ટમાં અત્યારે લઈ આવે છે, પોતાનો પક્ષકાર હોય ને સાક્ષી બનાવે. અત્યારે તો ન્યાય જ ક્યાં સાચો રહ્યો છે કોર્ટના તો શું, પણ અહીંયા મધ્યસ્થી એટલે સાક્ષી. જ્ઞાની પુરુષના સમ્યક જ્ઞાનનો આ એક સદગુણ છે કે હંમેશા મધ્યસ્થ હોય છે, ગુણ અવગુણને પારખી શકે છે, ન્યાય અન્યાયને સમજી શકે છે. જે ન્યાય સુપ્રીમ કોર્ટનો જજ ન તોડી શકે એ જ્ઞાની તોડી શકે, એટલી સૂક્ષ્મતા ન્યાય અન્યાયના વિષયમાં જ્ઞાનીને હોય. ગમે એટલા ભણેલાને ન હોય, સુપ્રીમ કોર્ટ સુધીના કાયદાના ભણેલાને ન હોય, જ્ઞાની ન હોય, ન્યાય ખાતું એને સોંપવું જોઈએ. ન્યાય ખાતું કોને સોંપાય? જેની બુદ્ધિ મધ્યસ્થ હોય તેને. એ તો છે જ, આ તો શાસનની અપેક્ષા. આ તો એવા જ્ઞાની જેને થવું છે, એવા ઉત્તમ મુમુક્ષુ પાત્ર મુમુક્ષુ હોય એ પણ મધ્યસ્થ થઈ જાય છે, એ પણ મધ્યસ્થ હોય છે. એમ નથી કે આ અમારો પક્ષ કરે છે, આ અમારી પ્રશંસા કરે છે, આ અમારી સેવા કરે છે, માટે એના અવગુણ અવગુણ ન ગણવા, એમ હોઈ શકે નહીં. એના ગમે તેના અવગુણ હોય, અવગુણ તે અવગુણ છે, ગુણ તે ગુણ છે, એમાં આ મારા છે માટે એમ હોઈ શકે નહીં. તો મધ્યસ્થા નથી રહેતી. આમ છે, સત્યને સત્ય કહે, અસત્યને અસત્ય કહે. સત્ય કહેનાર પરાયો પારકો નથી, સત્ય કહેનાર પોતાનો નથી. કે આ મારો છે માટે સત્ય કહે છે એમ નથી. જે સત્ય કહે છે એ પોતાનો, જે અસત્ય કહે છે એ બધા પારકા. જાઓ એ તો લીધું છે ના, એ આમાં લીધું છે 837માં, પત્રાંક 837 જુઓ. હા, ઉથાપે ત્યાં સુધી વાત કરશે. એ તો બધા જ્ઞાની ઉથાપેલી વાત છે. ઘણા હું કે કૃપાળુદેવ ઉઠાપતા નહોતા, પત્રાંક 838 ની ઉપર નો પેરેગ્રાફ છેલ્લો. સમદર્શિતા, સદગુરુ લક્ષણ યોગ્ય લીધું છે ને, સદગુરુ એ મધ્યસ્થ હોય છે. સમદર્શી કહો કે મધ્યસ્થ કહો, રાગદ્વેષમાં ન ખેંચાય એને સમદર્શી કહે છે. સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદ ભાવ, એક સરખી બુદ્ધિ, નિર્વિશેષપણું એમ નહીં. સમદર્શીપણું એટલે બધા સરખા એમ નહીં. જૈન સંપ્રદાય જે કે છે એ બરાબર છે ને, વેદાંત કે છે એ બરાબર છે ને, આપણે તો બધા સરખા, આપણે બધા સમભાવ રાખો એમ નહીં. લૌકિક ભાવનો સમાન ભાવ નહીં, અભેદ ભાવ નહીં, એક સરખી બુદ્ધિ નહીં, નિર્વિશેષપણું નહીં. એટલે કે કાચ અને હીરો એ બે સમાન ગણવા એમ નહીં. હીરાને હીરો જાણે, કાચને કાચ જાણે, સત્યને સત્ય જાણે, અસત્યને અસત્ય જાણે. અથવા સત્સૃત અને અસત્સૃત આ સંપણું ગણવું એમ પણ નહીં. સત્સૃતને સત્સૃત કહે અને અસત્સૃતને, પછી ભગવાન મહાવીરના નામે લખાયેલું પુસ્તક હોય તો સત્સૃત નથી એમ કહી દે, એ નામ વાપર્યું છે ભગવાનનું, સત્સૃત નથી, સિદ્ધાંત તૂટે છે ત્યાં. અથવા સદ્ધર્મને અસદ્ધર્મમાં અભેદ માનવો એમ નહીં. સાચો ધર્મ પણ એ જ છે અને ખોટો ધર્મ પણ, અસદ્ધર્મ પણ એ છે એમ ન હોય. અથવા સદગુરુને અસદગુરુને વિશે એક સરખી બુદ્ધિ રાખવી, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય અમારે તો બધા સરખા એમ ન હોય. સદગુરુ તે સદગુરુ છે, અસદગુરુ તે અસદગુરુ છે. અથવા સદદેવ અને અસદદેવ, શું દેવગુરુને ધર્મ ત્રણેય લઈ લીધા અને શાસ્ત્ર લઈ લીધા, શું અસદ્ય એ વિષયમાં નિર્વિશેષપણું રાખવું. ભલે ને ભાઈ, ભગવાન મહાવીરનું નામ અંદર લાગે, મંદિર તો ભગવાન મહાવીરનું છે ને, અંદર ભલે ગમે એમ કરતા હોય એવું ન ચાલે. સદદેવ તે સદદેવ, અસદદેવ તે અસદદેવ, અર્થાત બંનેને એક સરખા ગણવા ઇત્યાદિ સમાન વૃત્તિ તેને સમદર્શિતા અથવા મધ્યસ્થા કહેવાતી નથી. એ તો આત્માની મૂંઢતા છે. લ્યો પહેલો શબ્દ કડક વાપર્યો છે, એ આત્માની મૂંઢતા, મૂર્ખ નાને નું બિડાઈ ગયું છે. એક શૂન્યતા છે, એનામાં વિવેક નથી રહ્યો, અવિવેક છે. અને વિવેક વિકળતા છે. વિકળતા કોને કહેવાય છે? ગાંડ પણ હોય એને વિકળતા કહેવાય છે. વિવેક વિકળતા. સમદર્શી સતને સત જાણે, સતને સત જાણીને સતને બોધે, અસતને અસત જાણે અને અસતને અસત જાણીને નિષેધે. નિષેધે ખરા પાછા. આપણે આપણે થાપવું ઉથાપવું નહીં કાંઈ ભાઈ, થાપવામાં વગર કીધે અસતની ઉથાપના આવી જાય છે. કોઈ કહીને ઉથાપે, કોઈ વગર કહીને ઉથાપે, સત્યને યથાર્થ સ્થાપે તો અનેકાંત એમ આવે કે આમ જ સત્ય છે ને બીજી રીતે બધું અસત્ય છે. એ નિષેધે. સતશ્રુતને સતશ્રુત જાણે અને બોધે, કુશ્રુતને, જો અસત્શ્રુતનો લીધો અહીંયા, કુશ્રુતને, કેમ કે સિદ્ધાંત વિરુદ્ધતા કરે છે, કુશ્રુતને કુશ્રુત જાણે અને કુશ્રુતને નિષેધે. અપસિદ્ધાંત ચલાવે નહીં. શું? જ્ઞાની યથાર્થ મુમુક્ષુ અપસિદ્ધાંતને ચલાવે નહીં, એનો નિષેધ કરે જ. એમ ન હોય એમ કે શું? સદ્ધર્મને સદ્ધર્મ જાણે બોધે, અસદ્ધર્મને અસદ્ધર્મ જાણીને નિષેધે. આ ધર્મ નથી. સદ્ગુરુને સદ્ગુરુ જાણે બોધે, અસદ્ગુરુને અસદ્ગુરુ જાણીને નિષેધે. બધામાં લીધું છે નિષેધ વાળું, બધું જેટલું સમજે બધામાં નિષેધ પણ સાથે સાથે જ લીધો છે. સદ્દેવને સદવેદ જાણે બોધે અને અસદ્દેવને અસદ્દેવ જાણે ને નિષેધે. ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે જાણે પ્રરૂપે, તેમાં રાગ દ્વેષ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે. એ નિષેધ કરે એમાં ઇષ્ટ અનિષ્ટ પણ નથી આવતું. સત્યને સત્ય જાણે અસત્યને નિષેધ, એમાં રાગ દ્વેષ નથી આવતા એમ કે છે. એ પ્રકારે સમદર્શીપણું જાણવું, એને સમદર્શીપણું કે છે. આમ લીધું છે મિત્ર, એમ કે તમે રાગ દ્વેષ કરો છો એમ નથી. જે નિષેધ કરે છે તે યથાર્થ છે, સ્થાપે છે તે યથાર્થ છે, આવે જ એમ, આવ્યા વગર એ
નહીં.
એ મધ્યસ્થા છે. છોડી દેવું એટલે નિષેધ કરીને છોડી દેવું કે એમને એમ છોડી દેવું? છોડી દેવામાં નિષેધ આવ્યો કે ન આવ્યો? હા બસ, તો એ નિષેધ થઈ ગયો. છોડી દેવાનો અર્થ જ નિષેધ છે. બસ નિષેધ કરી નાખવા, સતનો નિષેધ, સતનો આદર. સત્યને સત્ય માને, બીજાને અસત્ય હોય એને અસત્ય જાણે, એ બરાબર છે. મધ્યસ્થ એને કઈ સત્યનો પક્ષપાતી ન કહેવાય, એને સત્યનો પક્ષપાતી ન કહેવાય. કર્યું છે ને જ્ઞાની હતા, ને કર્યું, નિષેધ કર્યો છે કે નથી કર્યો? અનિમત નિરાકરણ નું પ્રકરણ લખવા આખો. હા જૈન નથી એમ કહ્યું કે ન કહ્યું? એમ જ જેમ હોય એમ કહે, જેમ હોય તેમ કહે. એ જૈન નું લેબલ લગાડવા માટે જૈન થઈ ગયા? આપણે આ મુમુક્ષુ નું લેબલ લગાડે છે. ગુરુદેવના અમે મુમુક્ષુ છીએ અને ગુરુદેવ થી વિરુદ્ધ ચાલતા હોય ભાવમાં, ક્રિયામાં જેમાં ચાલતા હોય, એ લેબલ લગાડવાથી થઈ જાય છે કઈ મુમુક્ષુ? એમ નથી કઈ. એમ જૈન લેબલ લગાડ્યું એટલે અમે ઘણી સંખ્યામાં અમે છીએ. લ્યો પીતાંબર એમ કહી શકે, અમે દિગંબરો કરતા વધારે સંખ્યામાં છીએ, માટે અમે જ સાચા જૈન છીએ. ઠીક, જયારે જમાનો એવો આવ્યો છે, હાચાને ખોટા ઠરાવે. શું? હાચાને ખોટા ઠરાવે. બહુમતી નો જમાનો છે, ડેમોક્રેસી નો જમાનો છે. ઠીક ભાઈ, ધર્મ ડેમોક્રેસી ની રીતે ચાલતો નથી ને બહુમતી ની રીતે ધર્મ ચાલતો નથી. તો શું થાય? સમોસરણ માં ભગવાન નું ન માનવું જોઈએ. સમોસરણ માં જે લાખો કરોડો અબજો જીવો આવ્યા એનું માનવું જોઈએ, ભગવાન નું નહીં. કેમ કે ભગવાન એકલા પડી ગયા પછી. ગુરુ એક હોય, શિષ્યો અનેક હોય. શિષ્ય નું માનવું કે ગુરુ નું માનવું? ગુરુ નું માનવું, શિષ્ય નું ન માનવું. પત્રાંક 333. સૌભાગભાઈ ઉપર નો પત્ર છે, એમાં સૌભાગભાઈ જે ઉત્તર આપ્યો છે એ પોતે દોહરાવ્યો છે. સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી, અને સત્પુરુષના સંબંધમાં વ્યવહારિક કલ્પના એટલે પોતા સમાન, શું હું જેવો છું એવા એ છે તે પ્રત્યે રહે છે, તો તેવી કલ્પના જીવને કયા ઉપાયથી ટળે? એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે. કોણે? સૌભાગભાઈએ. તો સૌભાગભાઈ એને આ પ્રશ્ન પોતે પૂછેલો, કૃપાળુદેવે પ્રશ્ન પૂછાવેલો કે સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી, અને પોતાના સમાન સત્પુરુષની કલ્પના કરે છે, તો એવું એ કયા ઉપાયથી ટળે? તો સુભાગભાઈએ બહુ યથાર્થ ઉત્તર આપ્યો, એ ફૂટનોટમાં ઉત્તર આપ્યો છે કે નિરપક્ષ થઈને સત્સંગ કરે. સત્સંગ કેવી રીતે કરે? નિષ્પક્ષ એટલે પોતાના દોષને અપક્ષપાતપણે જોવા, પછી બીજાના દોષનો પક્ષપાત કરવાનો પ્રકાર આવશે નહીં. એવો નિષ્પક્ષપણે સત્સંગ કરે તો સત જણાય, તે પછી સત્પુરુષનો જોગ બને, તો તે ઓળખે, અને ઓળખે એટલે વ્યવહારિક કલ્પના ચાલે, એને તરત ખબર પડે કે આ પક્ષ કરતા નથી. દોષને દોષ કહે છે, ગુણને ગુણ કહે છે. માટે પક્ષરહિત થઈ સત્સંગ કરવો, આ સૌભાગભાઈનો ઉત્તર છે. કેવી રીતે સત્સંગ કરવો? પક્ષરહિત થઈને સત્સંગ કરવો, એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. બાકી ભગવત કૃપા એ જુદી વાત છે, એટલે સ્વયં યોગ્યતા કોઈની હોય એ જુદી વાત છે, એને ભગવત કૃપા કહી. તો એવો યોગ્ય આત્મા જ પહેલેથી એવો હોય, યોગ્યતા લઈને જ આવ્યો હોય, એની વાત જુદી છે. કોઈ મહાત્મા કૃપાળુદેવ જેવા આપની વાત જુદી છે, એમ કે છે. આપને તો ભગવત કૃપા છે, અમારે શું કરવું, એમ કે છે. એ ઉત્તર જ્ઞાની અથવા જ્ઞાનીનો આશ્રિત માત્ર જાણી શકે, કહી શકે અથવા લખી શકે તેવો છે. કેવો છે આ ઉત્તર? કે એ ઉત્તર જ્ઞાની કહે, જાણે અથવા લખે, અથવા જ્ઞાનીનો આશ્રિત હોય, જ્ઞાનીનો આશ્રયમાં આવી ગયો હોય, એ જ આવો ઉત્તર લખી શકે ને કહી શકે ને જાણી શકે, બીજા નહીં કરી શકે, એમ કે એની જેવી યોગ્યતા હોય. એ જ એટલો મધ્યસ્થ હોય, બીજો મધ્યસ્થ હોય શકે નહીં, ખેંચાઈ જ જાય. છેવટે કાંઈ નહીં તો પોતાના દોષનો બચાવ કરવામાં તો સહેજે સહેજે ખેંચાય જાય. બહુ સરસ આ વાત લીધી છે કૃપાળુદેવ. જેને પોતાના દોષ કાઢીને પરિપૂર્ણ નિર્દોષ થવું છે, એ પોતાના દોષનો કદી પક્ષપાત કરશે નહીં, પક્ષપાત નહીં કરે. પછી બીજાનો પક્ષપાત કરવાનો સવાલ નથી ઉપર. એ બહુ સારું ચિહ્ન છે, દોષને મટાડવાની પૂર્વ તૈયારીનું એ સારામાં સારું લક્ષણ છે. જ્ઞાનીને એમ હોય છે, જ્ઞાનીના આશ્રિતને પણ, મુમુક્ષુને પણ એમ જ હોય છે. માર્ગ કેવો હોય એનો જેને બોધ નથી તેવા શાસ્ત્રાભ્યાસી જીવો, શું માર્ગની ભાન નથી, ખબર નથી, પણ શાસ્ત્ર અભ્યાસ છે તેવો, તેવા જીવો, તેવા પુરુષો તેનો યથાર્થ ઉત્તર ન કરી શકે. તે પણ યથાર્થ જ છે એવું તમે લખ્યું, તે પણ યથાર્થ છે. જો સૌભાગભાઈએ શાસ્ત્રના અભ્યાસીઓને આના માર્ક મૂકી દીધા છે, આંકડા મૂક્યા છે, નહીં કાંઈ એનું કામ નથી આમાં, આમાં શાસ્ત્રના અભ્યાસીનું કામ નથી. જાઓ પછી વિષય બદલાવો છે. મધ્યસ્થતા આમ છે લ્યો. હવે સરળતા બહુ મોટો ગુણ, શું મુમુક્ષુની ભૂમિકાનો બહુ મોટો ગુણ આ સરળતા છે. ખરેખર તો વિશાળ બુદ્ધિ અને મધ્યસ્થતા સરળતા આશ્રિત છે. અરે બાકીના ત્રણેય જીતેન્દ્રિય પણ સરળતા આશ્રિત છે. સરળતા એટલો મોટો ગુણ છે એટલે આપણે સરળતા ઉપર આર્ટિકલ આવશે. સરળતાથી જે મનુષ્ય થાય છે, સરળતા એક જ એવા પરિણામ છે કે ચાર ગતિમાંથી મોક્ષને યોગ્ય એવી મનુષ્ય દશાને ઉત્પન્ન કરે. હજી આત્મશુદ્ધિ નથી થઈ, આત્મશુદ્ધિથી મનુષ્ય પણ આવે એમ નથી કે આત્મશુદ્ધિ હોય ને દેવલોકમાં જાય છે, મુનિઓ દેવલોકમાં જાય મનુષ્યપણ છોડીને. સરળતા મનુષ્યપણાનું કારણ છે અને એના ઘણા સ્ટેજ છે. લૌકિક સરળતા અને પારલૌકિક સરળતા, પછી સરળતામાં પારલૌકિક જે સરળતા છે એમાં મુમુક્ષુને યોગ્ય સરળતા, જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ, જ્ઞાનીને યોગ્ય સરળતા, જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ, મુનિને યોગ્ય સરળતા, જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ. બહુ મોટો ગુણ છે. અહીંયા તો ચાલુ છે ઉત્તમ પાત્ર, એટલે અહીંયા પાત્રતાનો જ વિષય છે, અહીંયા બીજો વિષય નહીં લેવાનો. જેને જેટલી સરળતા વિશેષ છે તેટલો એ જીવ પાત્રતામાં આગળ છે એમ સમજવું, એટલી પાત્રતા વિશેષ સમજવી. સરળતા કોઈ પણ ભોગે કેળવવા યોગ્ય છે. કોઈ પણ ભોગે કેમ કહેવું પડે છે કે કોઈને એમ લાગે છે કે ભાઈ એવી રીતે સરળતા રાખશું તો આમ નુકસાન જશે, આટલો ભોગ દેવો પડશે, તો કે દઈ દે એક વાર. ઠીક, જો અસરળતા છૂટતી હોય ને સરળતા થતી હોય તો ભોગ દઈ દેવો. સરળતા એવી ચીજ છે, એનું મૂલ્ય ઘણું છે. બાહ્ય પદાર્થો સાથે સરળતાને મૂલ્ય આંકી શકાય નહીં, એવું સરળતાનું મૂલ્ય ઘણું છે. આ અસરળતા માયામાં જાય છે. અથવા સરળતા વિરુદ્ધના પરિણામ વિચારીએ તો અસરળતા માયા, કપટ, હઠ, જીદ, વક્રતા, આડોળાઈપણું એ બધા અસરળતામાં જાય છે. એ બધાથી વિરુદ્ધ એ સરળતાના પરિણામ છે. એનું નામ અસરળતા. ઠીક, શું કીધું? તુક્કો ઉઠાવ્યો ખરો રાજભાઈ, તુક્કો ઉઠાવ્યો, થોડો ઉઠાવો, બહુ ન ઉઠાવો. ગુરુદેવની જેટલી વાત સરળ લાગે એટલી સ્વીકારી લેવી, એનો અર્થ કે ગુરુદેવની બધી વાત સરળ નથી એમ થયું ને. હે, કેટલીક સરળ છે ને બાકીની અસરળ છે, તને તારી અસરળતામાં એમ દેખાય છે. તને કઠણ લાગે એનું શું કરવું, શું કરવું ગયો, કઠણ લાગે એનું શું કરવું, પણ હવે કે જે વાત કઠણ લાગે, જે વાત સૂક્ષ્મ લાગે, તે સમજવાની વિશેષ જિજ્ઞાસા ને અભિલાષા રાખવી. આવ્યું છે 105માં, જુઓ પત્રાંક 105માં પાત્રતાનું પ્રકરણ છે. પાનું 210. મહાવીરના બોધને પાત્ર કોણ? પ્રશ્ન ઉઠાવ્યો છે પહેલો મથાળામાં હેડિંગ. મહાવીરના બોધને પાત્ર કોણ, એટલે કે સમ્યક દશાને પાત્ર કોણ, એ નીચે એનો અર્થ કર્યો છે છેલ્લી લીટીમાં. એવો કોઈ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે એટલે કે સમ્યક દશાને પાત્ર છે. એમાં સૌથી પહેલી વાત સત્પુરુષના ચરણનો ઈચ્છુક. બાકીના 9 બોલ છે 10માંથી, તે એમાં સમાઈ જાય છે. પહેલાના જેવું એક નથી. પછી આ બીજામાં તમારો ઉત્તર છે. સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. સૂક્ષ્મતા આવે ત્યારે મને ખબર ન પડે ને, આપણું કામ નહીં ને, આપણે ન સમજી શકીએ ને, આ કઠણ પડે ને, એ પાત્રતા નથી. આ તમારી વાત બધી બહુ ઊંચી છે સોનગઢવાળાની. અમારે આમ અમને આવતું બધું જીવ બહુ સૂક્ષ્મ જ્ઞાન અમને ન ફાવે, અમે ન સમજી શકીએ, અમારું કામ નહીં એમાં. હે, અસરળતા છે એમ કે છે. કોણે કહ્યું એવું? એવી કલ્પના કરવા યોગ્ય નથી. તે તર્ક નથી પણ કુતર્ક છે. ઠીક, ગમે તેવી કઠણ સમસ્યા આવે, ગમે તેવો સૂક્ષ્મ તત્વનો બોધ હોય, હું તે જીલવા પામવા અને સમજવા માટે તત્પર છું ને તૈયાર છું. આટલી પૂર્વ માનસિક ભૂમિકામાં આવી જવું. એટલું જ નહીં, ગુરુને પ્રાર્થના કરવી જોઈએ, જ્ઞાનીને પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ અમને સૂક્ષ્મમાં સૂક્ષ્મ બોધ હોય આપજો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય ખોલજો અમારી પાસે, એટલી અમારા ઉપર કૃપા કરજો સૂક્ષ્મ વિષય બતાવવાની. ઠીક, કેમ કે આત્મા સ્વભાવે સૂક્ષ્માતી સૂક્ષ્મ છે, તો એનો બોધ પણ સૂક્ષ્મ જ છે. માટે જેને આત્મજ્ઞાન કરવું હોય એને સૂક્ષ્મતાથી ગભરાવાની કાંઈ જરૂર નથી. અથવા ભગવાન તો એમ કહે છે કે તારો આત્મા જ સૂક્ષ્મ છે, પછી તારો સ્વરૂપ જ સૂક્ષ્મ છે, પછી તારે સૂક્ષ્મતાથી ગભરાવાની ક્યાં જરૂરી છે? તું પોતે સ્વરૂપે સૂક્ષ્મ છો, પછી તારે શું છે? એટલે એ બધી ખોટી આડ મારી છે, આ જીવે ખોટી આડ મારી દીધી છે. મને સૂક્ષ્મ ન સમજાય, મને કઠણ પડે ને, એ વાત કદી વિચારવા જેવી નથી. એ મલભાઈ નો છે ને આવ્યો, પાત્રતાના લક્ષણ કરીને 10 લક્ષણ લીધા છે. પહેલા પત્રમાં પાત્રતાની વાત લીધી છે, ખંભાતના મુમુક્ષુ અને બહુ સારી વાત કહેવાય. પણ ટ્રીટમેન્ટ આપવાની પદ્ધતિ જે હતી ગજબની, અતિ વિચિક્ષણ પુરુષ, વિશેષ પ્રજ્ઞાવંત પુરુષ. સામાને માપી લઈએ કેટલા પાણીમાં છે, માપી લઈએ ને પછી એને જે ટાઈમે જેટલું કહેવા આવ્યો એટલું તોડીને કે બસ. 10 બોલમાં આગળ પાછળ કાંઈ લાંબુ ભાષણ નથી કર્યું, એક એક બોલ ઉપર વ્યાખ્યા કરવી એટલી થાય, છતાંય લાંબુ ભાષણ મૂકી દીધું. જેટલું એને કહેવા યોગ્ય હોય એટલું જ કહે. જરૂર લાગે તો એમ કંઈક તમે વિશેષ વિચારજો, આના ઉપર વિશેષ વિચાર કરજો, ફરી ફરી ને વાંચજો, ફરી ફરી ને વિચારજો. જરૂર પડે ત્યાં એમ પણ કે પાછા નાડી વૈદ્યતા વૈદ હોય છે, એમાં કોઈ કાષ્ટ ઔષધના વૈદો હોય છે, કોઈ રાસાયણિક ઔષધના વૈદો હોય છે, એને રસવૈદ કહે છે. જે રસાયણના પ્રયોગો જાણતા હોય એને રસવૈદ કહે છે. એ અઘરો પ્રયોગ છે. કાષ્ટ ઔષધમાં કોઈ ખાય, વધારે ખાય, ઓછું ખાય, ન ખાય, બહુ એને તકલીફ ન પડે. પણ જેને રાસાયણિક પ્રક્રિયા હોય, એવા ઔષધો આપ્યા હોય, એમાં જરાક ફેર પડે તો માણસની ગડબડ થઈ જાય. જે દવા લેનાર છે એને રોગીને મોટી ગડબડ થઈ જાય. અને નાડી વૈદ ત્રીજી જાતના છે. એને કાંઈ બીજી તપાસવું ન પડે, માથે હાથ મૂકવો નહીં પડે, ખાલી નાડ જોઈને કહી દે તમારા પેટમાં શું છે, તમારા લોહીમાં શું છે, તમારા ફલાણી જગ્યાએ શું છે, તમારી ફલાણી જગ્યાએ શું છે, બધું કહી દે. ખાલી ત્રણ આંગળીના ધબકારા, ત્રણ આંગળીથી ધબકારા પકડીને વાત કરે. એ બધું વિજ્ઞાન હતું. એક જમાનામાં એ વિજ્ઞાન હતું. અત્યારે અમુક નાડી વૈદ્યો છે, એ જાણે, સારું જાણે છે. બહુ નાની ઉંમરનો માણસ છે, મુંબઈમાં પંકજભાઈ કરીને છે. એને કાંઈ તમારે કહેવાની જરૂર નથી તમને શું થયું છે. તમારે નાડ જોઈને ફટાફટ રેકોર્ડ થઈ જાય, બોલવા માંડે, તમારે માથું ધૂણાવવું પડે. બરાબર છે. ડાક્ટર પૂછે તમને શું થાય છે, પૂછે નહીં તમને શું થાય છે, એમ પહેલેથી કહી, તમારે કંઈ કહેવાની જરૂર નથી, હું નાડ જોઈને કહી દઉં છું શું છે. બ્લડ પ્રેશરવાળાને બ્લડ પ્રેશર કહી દે, ઝાડા થતા હોય એને ઝાડા થઈ ગયા, મરડાવાળાને મરડા કે મરડા વગરનું હોય તો એમ કે આ મરડા વગરના આવા ઝાડા તને થાય છે, મરડા હોય તો આ બધાને આવા ઝાડા થાય છે. શું શું તમને ઝાડા થાય છે, પેટમાં ચૂંક આવે છે એમ કે તો હા પાડવી પડે, ના નાડનો ધબકારો બોલે હોય છે. એ જ વિદ્યા છે, એક જાતની જ્ઞાનની સૂક્ષ્મ છે. એમ કૃપાળુદેવ નાડી વૈદ હતા. લાંબી તપાસ ન કરવી પડે, થોડામાં પકડી લે એને. એ સરળતા અને જીતેન્દ્રિયપણું એમ કહેવું છે કે પંચેન્દ્રિયના વિષયમાં મુમુક્ષુ ગ્રહસ્થને યોગ્ય ભૂમિકામાં હોય તો પણ તીવ્ર રસે કરીને બાહ્ય ઇન્દ્રિયના વિષયોની પ્રવૃત્તિ જે નથી કરતા એને અહીંયા જીતેન્દ્રિયપણું લેવું. અહીંયા ત્યાગ કરે છે એ વાત નથી, પણ રસથી એની અંદર પરવશ થતો નથી એને જીતેન્દ્રિયપણું અહીંયા કહેવું છે. એવું જેને હોય તે આત્મતત્વને ગ્રહણ કરવો, અનુભવ કરવો, પામવું એને માટેનું ઉત્તમ પાત્ર છે. એ પાત્રતા કેળવા યોગ્ય છે.